તારીખ 18-8-1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 525 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 575
આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે એવું બોધબીજ આત્માને વિશે પરિણમિત થવાથી અન્ય ભાવને વિશે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્ય ભાવથી સર્વથા મુક્તપણું કરે છે. શું કહે છે? કોઈ મુમુક્ષુ જીવ તટસ્થ થઈને પોતાના પરિણામોનું અવલોકન કરે. અવલોકન કરે એટલે શું? કે અનેક પ્રકારના અનુભવમાં આવતા જે પોતાના ભાવો, એ ભાવોને માં શું શું અનુભવ થાય છે એવો એ પ્રેક્ટિસ ચાલુ કરે. શું? તો એને પોતાના અનુભવથી પોતાના જ ભાવોનો પરિચય થાય. પરિચય થાય તો ઓળખાણ થાય. કેમ કે ઓળખાણ પરિચય વિના કદી કોઈ પણ ચીજની, કોઈ પણ વસ્તુની, કોઈ પણ વ્યક્તિની ન થઈ શકે. ઓળખાણ થાય ત્યારે શું થાય? કે આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે. ફરક આવે ત્યારે પોતાના પરિણામમાં બે જાતિના ભાવો હંમેશા હંમેશા પરિણમન થતા રહેતા હોય છે. બે જાતિના, એક આત્મભાવ એટલે જ્ઞાન ભાવ, આત્મભાવ એટલે જ્ઞાન ભાવ. જ્ઞાન સામાન્ય લેવું, જ્ઞાન વિશેષ ન લેવું. કેમ કે જ્ઞાન સામાન્યમાં સંવેદન છે અને અનુભવમાં આવતા ભાવો એમ લેવો છે. એટલે એમાં એક આત્મભાવ જ્ઞાન ભાવ છે, તે આત્મભાવ છે. અને જ્ઞાનને છોડીને જેટલા કોઈ ભાવો છે તે બધા વિભાવ જાતિના અન્ય ભાવ છે. જ્ઞાન છે તે આત્મભાવ છે અથવા સ્વભાવ ભાવ છે. અને એને છોડીને જેટલા કોઈ ભાવો છે તે બધા અન્ય ભાવ અથવા વિભાવ ભાવ છે. એવું બોધ બીજ, આ આત્મજ્ઞાનનું બીજ થયું. ભેદ જ્ઞાન છે ને, ભેદ જ્ઞાન છે. આ જ્ઞાન તે હું, વિભાવ તે હું નહીં. એવું બોધ બીજ આત્માને વિશે પરિણમિત થવાથી, એ પ્રકારનું પરિણમન, બીજભૂત પરિણમન ઉત્પન્ન થવાથી શું પરિણામ આવે છે? કે અન્ય ભાવને વિશે સહેજે ઉદાસીનતા થાય છે. જે કોઈ અન્ય ભાવ છે એટલે વિભાવ ભાવ છે, એના પ્રત્યે ઉદાસીનતા આવે છે. ઉદાસીનતા આવવાના કારણો છે કે વિભાવ ભાવમાં આકુલતા છે, વિભાવ ભાવમાં વિપરીતતા છે, વિભાવ ભાવમાં મલિનતા છે. ત્રણ ફેક્ટર તો એ છે. એ સિવાય વિભાવ ભાવમાં અસ્તિત્વ નથી આત્માનો, આત્મભાવમાં સ્વભાવ ભાવમાં આત્માનું અસ્તિત્વ છે. એટલે હું પણ જે વિભાવમાં વેદાતું હતું એ ભૂલ છે એમ ખ્યાલ આવે છે, એમ સમજાય છે. પરિણમનથી ને પ્રયોગથી સમજાય છે, ખાલી વિચારથી સમજાય છે એમ ન લેવું. ત્યારે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે. આમ તો ઉદાસીનતાનો ક્રમ તો પરિભ્રમણની વેદનાથી શરૂ થયેલો છે. એક એક તબક્કે ઉદાસીનતા વધતી જાય છે. અને અહીં તો પોતાના જ વિભાવ પરિણામો પછી ગમે તેટલા શુભ હોય, ગમે તેટલા શુભ હોય તો પણ તેના પ્રત્યે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે, અને તે ઉદાસીનતા અનુક્રમે એટલે આગળ વધીને તે અન્ય ભાવથી સર્વથા મુક્તપણું કરે છે. એ ઉદાસીનતા એટલી વધે છે કે એની અપેક્ષા મટી જાય છે, અથવા ચાલતા વિભાવની ઉપેક્ષા થઈ આવે છે, ચાલતા વિકલ્પની ઉપેક્ષા થાય છે. કેવા વિકલ્પ? કે આત્માના સ્વરૂપનો વિકલ્પ કરે એની પણ ઉપેક્ષા થાય, ત્યારે સ્વભાવમાં જાય, સ્વભાવમાં સ્થિર થાય, નહીતર સ્વભાવમાં સ્થિર ન થઈ શકે. જ્યાં સુધી અપેક્ષા વૃત્તિ રહે કે આ ભાવ ઠીક છે, આવો વિકલ્પ ઠીક છે, આ વિચાર ઠીક છે, ત્યાં સુધી એની અપેક્ષા છે, અને અપેક્ષા છે ત્યાં સુધી તે મટે નહીં, એને આધાર મળે છે આત્માનો. એટલે એ ઉદાસીનતા અનુક્રમે એટલે આગળ વધીને અન્ય ભાવથી સર્વથા મુક્તપણું કરે છે. એ જે વિભાવ ભાવ છે તેનાથી આત્માને જુદો ભિન્ન કરી દે છે, મુક્તપણું કરે છે એટલે ભિન્ન કરી દે છે. તો આ જગ્યાએ ભેદ જ્ઞાનની વાત આવી છે. ત્રણેય કારણો છે પાછળ વળે, ત્રણેય કારણો પાછા વળવાના છે. હા, અને જ્ઞાનમાં સુખ અને અનાકૂળતા છે, જ્ઞાન સુખરૂપ છે અને અનાકૂળ સ્વરૂપ છે. વેદજ્ઞાનનો વિષય 913 પત્રમાં આવ્યો છે, એ સિવાય આ જગ્યાએ પણ આવ્યો છે. હા, સાતા અસાતાનો જે સંબંધ કરે છે ને, એ લીધો જે પરિણામથી જીવ સાતા અસાતાનો સંબંધ કરે છે તેનાથી પણ ઉદાસીન થઈને તેમ વાત લીધી છે. અહીંયા વિભાવથી ઉદાસીન થવાની વાત લીધી છે. શબ્દો જુદા જુદા છે, બે જગ્યાએ વિષય ભેદ જ્ઞાનનો ચાલ્યો છે. નિજ પર ભાવ જેને જાણ્યો છે, નિજ ભાવ એટલે આત્મ સ્વભાવ ભાવ જેને જાણ્યો છે, અને પરભાવ વિભાવ ભાવમાં પરપણું જેને જાણ્યું છે, પોતાપણું છૂટી ગયું, એવા જ્ઞાની પુરુષને ત્યાર પછી પણ પરભાવના કાર્યનો જે કાંઈ પ્રસંગ રહે છે તે પ્રસંગમાં પ્રવર્તતા પ્રવર્તતા પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે. શું થાય છે કે ઉદાસીન હોવાથી ત્યાં પોતાપણું વેદન કરતા નહીં હોવાથી પરભાવનો પ્રસંગ તો રહે છે, પૂર્વકર્મના ઉદયથી પરભાવનો પ્રસંગ તો રહે છે. એટલે ઉદય પ્રસંગો તો પૂર્વકર્મના બધાને જુદા જુદા રહીએ, પણ જે કાંઈ હોય તે ચારે ગતિમાં એમાં જે પરિણમન થાય છે એ પરિણમતા પરિણમતા એનો સંબંધ છૂટ્યા કરે છે. કેમ છૂટ્યા કરે છે? કે વેદ જ્ઞાન વધે છે માટે છૂટ્યા કરે છે. ભિન્નપણાનો અભ્યાસ, ભિન્નપણાની પ્રેક્ટિસ ચાલુ ને ચાલુ રહે છે, તેથી જ્ઞાનીનો સંબંધ એ ભાવોથી છૂટતો જાય છે, અને તેમાં હિત બુદ્ધિથી પ્રતિબંધ થતો નથી, અને કોઈ પણ પરભાવમાં હિત બુદ્ધિ ન થાય. આ ભાવ સારો છે અને કરવા જેવો છે એ પણ નહીં, એ પણ
નહીં.
અભિપ્રાયનો નિષેધ કરે છે. અભિપ્રાયમાં તો એક શુદ્ધાત્મા જ ઉપાધે છે, એ સિવાય કોઈ પર ભાવ ઉપાધે છે જ નહીં. સ્પષ્ટ વાત છે, છતાં આવે છે, ઉદય આવે છે, ઉદયને અનુસાર ભાવો થાય છે, પણ એમાંથી એ છૂટતા જાય છે, એમાંથી એ છૂટતા જાય છે. પ્રતિબંધ થતો નથી તે વાત એકાંત નથી, કેમ કે જ્ઞાનનું વિશેષ બળવાનપણું જ્યાં હોય ને ત્યાં પરભાવનો વિશેષ પરિચયથી પ્રતિબંધ રૂપથી આવવો પણ સંભવે છે. એને તેટલા માટે પણ જ્ઞાની પુરુષને પણ શ્રીજીને નિજ જ્ઞાનના પરિચય પુરુષાર્થને વખાયો છે અને તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી અથવા પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી, કેમ કે કોઈ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધરૂપ કહેવા યોગ્ય છે. હવે આચરણનો વિષય લીધો, શું અહીંયા પ્રતિબંધ એટલો બોલો મોમોક્ષુ ભૂમિકાનો પ્રતિબંધ ન લેવો, શું પ્રતિબંધ થતો નથી એટલે એને કાંઈ પણ નુકસાન કરતો નથી, એ નુકસાનના અર્થમાં છે કે જ્ઞાનીને પરભાવથી જરા પણ નુકસાન નથી એમ એકાંત નથી. શું શું કહ્યું એમાં? એ વાત એકાંત નથી. જેટલો પરભાવ કે વિભાવ ભાવ છે એટલું નુકસાન છે જરૂર, અને જેટલો શુદ્ધ ભાવ પ્રગટ થયો એટલો લાભ છે જરૂર. લાભ નુકસાનની અહીંયા ગણતરી શુદ્ધિ અશુદ્ધિની લેવી, જેટલી શુદ્ધિ થઈ એટલો લાભ, જેટલી અશુદ્ધિ રહી એટલું નુકસાન. પછી ભલે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, અજ્ઞાનીને તો શુદ્ધિ છે જ નહીં, એ તો જ્ઞાનીની ચર્ચા લીધી છે. શું ત્યાં તો દ્રષ્ટિની પ્રધાનતાથી વાત છે, ત્યાં દ્રષ્ટિની પ્રધાનતાથી વાત છે, અહીંયા આચરણની પ્રધાનતાથી વાત લીધી છે. જ્ઞાનીનું જે આચરણ છે તે આચરણમાં પણ જેટલો રાગ છે એટલું જ્ઞાનીને નુકસાન છે, જેટલો વિતરાગ ભાવ છે એટલો જ્ઞાનીને લાભ છે. અને એટલા માટે કેમ કે જ્ઞાનનું વિશેષ બળવાન પણ જ્યાં હોય નહીં, જ્ઞાનનું એટલે પુરુષાર્થનો, જ્ઞાન સહિતનો પુરુષાર્થ એને જ્ઞાનનું બળવાન પણ કહે છે. શું? જ્ઞાન બળ કયો? એ જ્ઞાનને પુરુષાર્થ સાથે હોય, એ જ્યાં ઓછો હોય અલ્પ હોય ત્યાં પરભાવનો વિશેષ પરિચય તે પ્રતિબંધરૂપ થઈ આવવો પણ સંભવે છે, અને ત્યાં રાગ વિશેષ ચાલે તો ત્યાં એટલું નુકસાન પણ વિશેષ થાય છે. હવે જુઓ, જ્ઞાની નિર્જરા પણ કરે છે, નિર્જરા અધિકારથી લઈએ તો એ પણ ખેતી વાત લઈએ પોઝિટિવ સાઈડથી, તો જ્ઞાની ઉદયમાંથી છૂટ્યા કરે છે. શું એ વાત એમણે પહેલાં થાપી દીધી કે પ્રસંગમાં, ઉદય પ્રસંગમાં રહેતા, પરભાવના કાર્યના પ્રસંગમાં રહેતા પણ જ્ઞાની તો સમયે સમયે છૂટ્યા કરે છે, એ વાત રાખીને છે. હવે શું બીજી સાઈડથી જોઈએ, એ કમાણીની વાત છોડી દઈએ, હવે નુકસાનની વાત લઈએ તો શું કે જેટલો પરભાવ થાય એટલો નુકસાન ખરો, ભલે એ ઓછો થતો જાય છે ઘટતો જાય છે પણ જેટલો થાય છે એટલો નુકસાન છે એમ જેવું. શું પ્રશ્ન એ છે એમનો કે મુમુક્ષુ એ જ્ઞાનીનું નુકસાન જોવાય કે ન જોવાય? તો કે મુમુક્ષુ એ નહીં જોવો, એનો અધિકાર નથી, કેમ કે એ જોવા જાય ત્યારે નુકસાન થાય પાછું, એને એ ન જોવો. આ તો જ્ઞાની પોતે વાત કરે છે પોતાની. શું મુમુક્ષુને તે જોવા યોગ્ય નથી. સ્વભાવદેવે શું કર્યું છે, ક્યાંક ક્યાંક પત્રમાં પોતાની દશાની વાત કરી છે અને 28મા વર્ષમાં તો એ જગ્યાએ એવું લખ્યું છે કે અમારો અલ્પ પુરુષાર્થ છે માટે અમે અહીંયા વેપાર ધંધામાં બેઠા છીએ, અમે અમારા અલ્પ પુરુષાર્થનો અહીંયા સ્વીકાર કરીએ છીએ. મુમુક્ષુ જ્યાં એવી વાત વાંચે અને પછી એના ઉપર એના વિચારો ચાલે તો એને નુકસાન થયા વિના, કેમ કે સાધક દશામાં એકાંત સિદ્ધ દશા નથી એમ એકાંત બાધક દશા પણ નથી. સાધક થઈને સિદ્ધ થઈ જાય એવી એકાંત દશા સાધક દશામાં નથી. એનો અર્થ કે જે અધૂરી દશા છે એમાં વિભાવ ચાલે છે, જેટલો વિભાવ છે એટલો માઇનસ પોઈન્ટ છે. પણ મુમુક્ષુને એ વિચારવાનો કોઈ જરૂર નથી અથવા એનો વિચાર કરે તો એને નુકસાન થવાની સંભાવના થાય, કેમ કે મુમુક્ષુને જ્ઞાની પુરુષ પ્રત્યે વિશેષ પ્રકારનો જે ભક્તિભાવ હોય છે એમાં એ વાતને ગૌણ કરી જાય છે. જો ગૌણ ન કરી શકે તો એને નુકસાન થાય. એટલે એમને ભલે સરળતાથી ગમે તે વાત લખી હોય, મુમુક્ષુ એ તો વિચાર કરવાનો કે આ મારો કામ છે કે નથી, એમાં મારું કામ કે આ વાત જવા દેવી, મારે આ વાત જવા દેવાની છે, આ વાત મારે જોવાની રહેતી નથી. હા, એમ પ્રેરણા લઈ શકાય કે અહીંયા એમ કહ્યું કે શ્રીજીને નિજ જ્ઞાનના પરિચયવાળા પુરુષાર્થને વખાણ્યો છે. જ્ઞાની પુરુષનો પણ પુરુષાર્થ જેટલો વધે એની પ્રશંસા કરી છે, વિભાવની પ્રશંસા નથી કરી. તો જ્ઞાની પુરુષ માટે પણ શ્રીજી નામ કહે છે તો મારે તો પ્રેરણા લેવાની રહે છે કે મારે તો કોઈ વિભાવને આધાર દેવો જોઈએ નહીં કે ઉપાદેયતા આવી જવી જોઈએ નહીં, એમ દઈ શકાય. જ્ઞાનીને પ્રમાદ બુદ્ધિ સંભવતી નથી. હવે શું કહે છે કે જ્ઞાનીને પ્રમાદ કરવાનો અભિપ્રાય ન હોય. બુદ્ધિ એટલે અભિપ્રાય, બધી જગ્યાએ બુદ્ધિનો અર્થ અભિપ્રાય થાય છે. આધાર બુદ્ધિ તો આધાર લેવાનો અભિપ્રાય, સુખ બુદ્ધિ તો સુખ પ્રાપ્તિનો અભિપ્રાય, કરતા બુદ્ધિ તો કરવાનો અભિપ્રાય, ભોગતા બુદ્ધિ તો ભોગવવાનો અભિપ્રાય, એમ જ્ઞાનીને પ્રમાદ બુદ્ધિ સંભવતી નથી. હોય ને એને પ્રમાણ પુરુષાર્થ, નિરંતર પુરુષાર્થ એનો ચાલે છે. પછી ઓછો ચાલે વધારે ચાલે એ બીજી વાત છે, પણ પુરુષાર્થ છે અને પુરુષાર્થ કરવાનો એમનો અભિપ્રાય છે, પ્રમાદ કરવાનો બિલકુલ અભિપ્રાય નથી. જ્ઞાનીને પ્રમાદ બુદ્ધિ સંભવતી નથી એમ જો કે સામાન્ય પદે શ્રીજીના જે મહાત્માઓએ કહ્યું છે એમ સામાન્યપણે તો કહ્યું છે કે કોઈ જ્ઞાનીને પ્રમાદ બુદ્ધિ તો હોય નહીં. તો પણ પોતે આચરણના વિષય ઉપર આવે છે. તેર ચોર પદ ચોથે ગુણઠાણેથી સંભવિત ગણ્યું નથી, આગળ જતાં સંભવિત ગણ્યું છે. કેમ કે ચોથે ગુણઠાણે અવિરતપણો છે, કોઈ વ્રત કોઈ ત્યાગ કોઈ અંશે નથી. કોઈ કોઈ જ્ઞાનીઓ તો પંચમ ગુણ સ્થાનને યોગ્ય પણ વ્રતાદિ ધારણ કરે છે, અને કોઈ કોઈ જ્ઞાની તો દીક્ષા લઈને છઠ્ઠા સાતમા ગુણ સ્થાન છઠ્ઠા ગુણ સ્થાનને યોગ મહાવ્રત પણ પાળે છે. તો પણ ખરેખર એમને ત્યાં એક વ્રત છે નહીં, કેમ કે ત્રણ કષાયની ચોકડી ઊભી છે. વ્રત ત્યારે ગણાય કે પ્રત્યાખ્યાન વર્ણિનો નાશ થાય ત્યારે, પછી મહાવ્રત ક્યારે ગણાય કે અપ્રત્યાખ્યાન વર્ણિનો નાશ થાય. એ પહેલા ભલે વ્રત ધારણ કરે અને જ્ઞાની હોય તો પણ એને નિશ્ચયથી વ્રત નથી એમ લેવાય છે. એને માત્ર દ્રવ્યલિંગ કહેવાય છે, ભાવલિંગ નથી, માટે દ્રવ્યલિંગ કહેવાય છે. શુદ્ધિ અનુસાર ગુણ સ્થાન છે, શુદ્ધિ ન આવે વ્રત અનુસાર ગુણ સ્થાન નથી, શુદ્ધિ અનુસાર ગુણ સ્થાન છે એમ કેવું છે. એટલે ચોથે ગુણ સ્થાને બહુ આચરણનો અધિકાર એવો છે, ઘણું અલ્પ આચરણ છે, એટલે ત્યાં એને પ્રમાદ બુદ્ધિ સંભવતી નથી એમ ગણ્યું નથી. આગળ જતાં સંભવી જ ગણ્યું છે. એટલે પાંચમું છઠ્ઠે ગુણ સ્થાનની વાત લેવી. હા, ચોથે ગુણસ્થાનેથી સંભવિત ગણ્યું નથી. એટલે ત્યાં શું છે કે છઠ્ઠા ગુણસ્થાનનું નામ પણ પ્રમદ ગુણસ્થાન આપ્યું છે. ત્રણ ચોપડીનો અભાવ કર્યા પછી છઠ્ઠે ગુણસ્થાને બિરાજમાન મહામુનિ છે. એ છઠ્ઠે ગુણસ્થાને જ્યારે અહિંસાદિ વ્રત પાળે ત્યારે એને પ્રમદ ગુણસ્થાનમાં દીધા છે. તો પછી ચોથાને શું કહેવું એમ કે છે. એટલે આમ તો જ્ઞાનીને પ્રમાદ બુદ્ધિ સંભવતી નથી એ જે સામાન્ય વાત કરી છે એ ઠીક છે, પણ અહીંયા અમારે હવે આચરણની વાત થોડી કરવી છે એમ કે છે. પૂરી વાત તો બરાબર છે, કે તો જીનાદી મહાત્માઓએ એ વાત કહી છે, એ વાત એમને અમાન્ય છે એમ નથી કહેતા. જ્ઞાનીને પ્રમાદ બુદ્ધિ સંભવતી નથી એ વાત અમને અમાન્ય છે એમ નથી, પણ પોતાને પુરુષાર્થ ઉગ્ર કરવો છે, પોતાને પુરુષાર્થ ઉગ્ર કરવો છે એટલે એમ નથી લેતા. તો ક્યાં ઉભા રહીને કેમ લેવું, ક્યાં ઉભા રહીને કેમ લેવું? આપણા જીનાગમની અંદર હેતુવાદ નામનું એક અંગ છે. શું? જ્ઞાન પ્રવાદ, દૃષ્ટિ પ્રવાદ, એમાં હેતુવાદ પણ છે. તો ક્યાં ઉભા રહીને ક્યાં હેતુથી વાત કરે છે એ જો ન સમજાય તો પાછું અર્થનો અનર્થ થઈ જાય. અહીંયા એ પોતાના હેતુથી વાત કરે છે. પોતે 27મા વર્ષમાં આ પત્ર લખે છે. 27મા વર્ષમાં જ્યાં ઊભા છે ત્યાંથી એમને આગળ ચાલવું છે. ચોથે ગુણ સ્થાને રોકાવું નથી એમ છે અભિપ્રાયમાં. ઠીક, ઘણી જગ્યાએ એ વાત લખી છે કે અમે ઘણા વખત થયા અને બહુ વખત લાગી ગયું એમ કે છે. 27મા વર્ષથી 4-5 વર્ષ ચોથા ગુણ સ્થાનમાં ગયા તો અમને બહુ લાગ્યું. અમે જો આથી આગળ ન ચાલીએ અને પુરુષાર્થ ન કરીએ તો આમ જેવા અવિચારી પણ થોડા જાણવા, એવા શબ્દો લખી નાખે છે. જરાય માન બુદ્ધિ નથી. શું? એટલા બધા નિર્માણપણે અને સરળપણે વાત લખે છે કે પોતાના માટે ગમે એવો શબ્દ વાપરે નાખે. મુમુક્ષુ એમ ન લેવાય પાછું, મુમુક્ષુ એમ ન લેવાય. એટલે મુમુક્ષુ જ્યાં ઊભો છે ત્યાં બીજી વાત છે, પોતે જ્યાં ઊભો છે ત્યાં બીજી વાત છે. જેથી વિચારવાન જીવને તો અવશ્ય કર્તવ્ય છે કે જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું અને નિવૃત્ત થવું. નિવૃત્તિ ઉપર વજન છે. પ્રવૃત્તિમાં બેઠા છે પણ પ્રવૃત્તિ ઉપર વજન નથી, નિવૃત્તિ ઉપર વજન છે. ઘણું કરીને વિચારવાન જીવને તો એ જ બુદ્ધિ રહે છે નિવૃત્ત થવાની છે પ્રવૃત્તિમાંથી. તથાપિ કોઈ પ્રારબ્ધવશાત પ્રભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં હોય. શું? કોઈ પ્રારબ્ધવશાત પ્રભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં હોય, એવું બને પોતે છોડવા માંગતો હોય પણ ઉદયનું બળવાનપણું હોય, ત્યાં નિજપદ બુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે એમ જાણે એમ ગણી નિત્ય નિવૃત્ત બુદ્ધિની વિશેષ ભાવના કરવી એમ મોટા પુરુષોએ કહ્યું છે. ભજન ક્યાં જાય છે? કદાચ ઉદય એવો પણ આવે ને. 26મા વર્ષે લખે છે કે જેમ જેમ નિવૃત્ત થવાનો વિચાર કરીએ છીએ તેમ પ્રવૃત્તિ અમારી વધતી જાય છે. એક રંજ માત્ર ઘટતી નથી, કરવું શું અમારે? પાછા એમ લખે છે કે નિવૃત્તિમાં અમે જેટલી નિર્જરા કરીએ તેથી વધારે નિર્જરા અમે પ્રવૃત્તિમાં રહીને કરી છે. જ્ઞાનીને સમજવા એ બહુ જ ઊંડો વિષય છે, સહેલો વિષય નથી. એટલો સહેલો વિષય નથી. ઘણા પડખેથી ઘણી જાતની વાત આવે. કેટલાય પડખેથી જ્યારે નેગેટિવ સાઈડ લઈએ તો આપણને એમ લાગે જાણે અજ્ઞાની જેવી વાત કરે છે પોતાને. પોઝિટિવ સાઈડ લઈએ જાણે સિદ્ધપદમાં બેઠા છે અત્યારે. શું? એવી રીતે લઈએ છે સીધું રીતે, કેમ કે દ્રષ્ટિ એવી છે. એટલે જ્ઞાની ને કોઈ પ્રારબ્ધવશાત પ્રભાવનો પરિચય બળવાન પણ ઉદયમાં હોય ત્યાં નિજપદ બુદ્ધિમાં સ્થિર સ્થિર રહેવું વિકટ છે એમ ગણીને. એટલે જાગૃતિ વિશેષ કરે છે. ભીડ આવે ત્યારે બાળક પોતાના માતાનો છેડો વધારે મજબૂતાઈથી સહેજે પકડી લે, મેનશ્રી વચનામતમાં લીધું છે એ પ્રમાણે. પ્રભાવનો પરિચય બળવાન પણ ઉદયમાં હોય એમ ગણી નિત્ય નિવૃત્ત બુદ્ધિની વિશેષ ભાવના કરવી. જેમ અહીંયા પ્રવૃત્તિ વધી જાય તો નિવૃત્તિની ભાવના સહેજે સહેજે વિશેષ વિશેષ થવી ઘટે છે. એને કરવી એમ કહેવાય ઉદ્દેશમાં, પણ સહેજે એમ જ થાય. અને એમ મોટા પુરુષોએ આજ્ઞા કરેલી છે, માટે એવા પરિણામ થવા જોઈએ. આધુનિક વિદેહીનો અવલંબન ન લઉં એમ કહેવું જોઈએ. આધુનિક વિદેહીની કે જ્ઞાનીઓના વિભાવ ભાવોની કથા આવે ત્યારે સ્વભાવ દેખાડવા માટે આવે છે, અવલંબન લેવા માટે નહીં. અલ્પકાળમાં અવ્યાવાજ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવ પર પરિચયથી નિવર્તવું જ ઘટે છે. જો એમાં શું છે, એમણે ઉપાડ એવો કર્યો હતો, આ ભાવે પૂર્ણ થઈ જવું. શું કેટલું આ ભાવે પૂર્ણ થઈ જવું, એટલો ઉપાડ જોઈ હતો. એટલે એને અનુસરીને એમના પરિણામો ચાલે છે. મારે તો પૂર્ણ દશા કેવળ જ્ઞાન દશા આ ભાવે લેવી છે. 27 વર્ષ થયા, હજી તો ચોથું ગુણસ્થાન છે, એટલે મોક્ષ માર્ગનું તો પહેલું ગુણસ્થાન છે. શું તો કે અલ્પકાળમાં અવ્યાભાસ સ્થિતિ થવાની અર્થે, અવ્યાભાસ સ્થિતિ કોને કહેવાય, કેવળ જ્ઞાન થાય ત્યારે, અનંત વીર્ય પ્રગટે ત્યારે અવ્યાભાસ ઘટન થાય, અંતરાય કર્મનો ક્ષય થઈ જાય, જ્ઞાનાવરણીનો પણ ક્ષય થાય, દર્શનાવરણીનો પણ ક્ષય થાય, મોહનીનો ક્ષય થાય અને અંતરાયનો પણ ક્ષય થાય, એટલે અવ્યાભાસ સ્થિતિ થાય. અલ્પકાળમાં અવ્યાભાસ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કે પુરુષાર્થ કરીને જીવે પર પરિચયથી પાછા નિવર્તવું જ ઘટે છે, કેમ કે પૂર્ણ થઈ જવું છે. હા, નિવર્તવું જ ઘટે છે, જોર આવ્યું છું. હવે હવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર દેવા કરતા, ઠીક, ધીમે ચાલવાની વાત કરવી નહીં અમારી પાસે, એમ કે છે. ઢીલી પૂછી વાત અમને પસંદ પડતી નથી. હા, એમને તો શું છે, બધા જ્ઞાનીનો એક જ અભિપ્રાય ને કોઈ એક જ પ્રકારની લાઈન પરિણમનની હોય છે. એમને એક વિશેષતા શું હતી, એમની ભાવના એવી હતી કે આ કાળે કેવળ જ્ઞાન ન થાય, એને એની ભાવના અવગણતી હતી, એ સિદ્ધાંતને ને એ વસ્તુ વ્યવસ્થાને અવગણતી હતી, એવી જોરદાર ભાવના હતી. એટલે પરિણામો પણ પોતાના માટે એ વાત ચાલે છે. હવે હવે નહીં, હવે હવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર દેવા કરતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્ત થાય તે વિચાર કર્તવ્ય છે, અમને તો એમ કર્તવ્ય લાગે છે. હળવે હળવે નિવૃત્ત થવું ગમતો નથી. અને તેમ કરતા અશાતાદિ આપત્તિ યોગ વેદવા પડતા હોય તો તેને વેદીને પણ, શું એમ કરતા પ્રતિકૂળતાઓ આવે, અશાતા આવે, હં, તો તે પણ વેદીને પણ પર પરિચયથી શીઘ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે, એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય. પ્રવૃત્તિમાં રહેવું પડે તો નિવૃત્તિની ઝંખના વધી જાય છે પોતાને. જ્ઞાનનું બળવાન તાર્તવ્ય પણ થયે તો જીવને પર પરિચયમાં કદાપી સ્વાત્મ બુદ્ધિ થતી થવી સંભવતી નથી. શું કહે છે કે જ્ઞાનનું બળવાન પણ બળવાન તારતમ્ય પણ થયે તો, એટલે પોતાની દશા ઉગ્ર થાય ત્યારે તો પર પરિચયમાં સ્વાત્મ બુદ્ધિ સંભવતી નથી. અને તેની નિવૃત્તિ થઈ પણ જ્ઞાન બને તે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે. શું કહે છે કે જ્ઞાન બળવાન થાય ત્યારે પર પરિચયમાં તો આત્મબુદ્ધિ થાય જ નહીં, એમ કે ત્યાં તો પોતાના આત્મામાં આત્મબુદ્ધિ બળવાનપણે વર્તે છે. અને તેની નિવૃત્તિ થઈ પણ તે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે. પણ તેથી જેની ઓછી દશા છે એવા જીવને તો અવશ્ય પર પરિચયને છેદીને સત્સંગ કર્તવ્ય છે. શું કે જે સત્સંગથી સહેજે અવ્યાવાસ સ્થિતિનો અનુભવ થાય છે. જ્ઞાન મળે પુરુષાર્થનો એકાંત લીધો છે, એકાંતે પુરુષાર્થ કરવા યોગ્ય છે, એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે, એટલે આત્મામાં વિહાર કરવા યોગ્ય છે એકાંતે. પણ તેથી જેની ઓછી દશા છે એવા જીવને એટલે મુમુક્ષુ જીવને તો અવશ્ય પરપરિચયને છેદી સત્સંગ કર્તવ્ય, એને તો સત્સંગ કરવો. મુમુક્ષુ એ તો સત્સંગ કરવો, કેમ કે એની પાસે આત્મબળ હજી પ્રગટ થયો નથી. તો એને બળ ક્યાંથી મળે? કે સત્સંગ દ્વારા જ એને બળ મળે. કે જે સત્સંગથી સહેજે અવ્યાભાસ સ્થિતિનો અનુભવ થાય છે, સત્સંગનો પ્રભાવ તો એમણે અવ્યાભાસ સ્થિતિ સુધી લઈ ગયા છે, એટલો સત્સંગનો પ્રભાવ છે એમ લીધું છે. નાની પુરુષ કે જેને એકાંતે વિચરતા પણ પ્રતિબંધ સંભવતો નથી, તે પણ સત્સંગની નિરંતર ઈચ્છા રાખે છે. શું નાની પુરુષ એકાંતમાં રહે તો એને નુકસાન ન થાય, જ્ઞાન દશા એવા પહેલા એકાંત સેવે તો નુકસાન થવાની સંભાવના છે, એને તો સત્સંગમાં રહેવું તે જ હિતાવહ છે. નાનીની દશાની વાત જુદી છે, તો એકાંતની અંદર વિશેષ વિશેષ પુરુષાર્થમાં પરિણમી શકે છે એવું એમની પાસે આત્મબળનું સાધન છે, અને પોતે પદ્ધતિ કાર્ય પદ્ધતિ જોઈ છે, અનુભવી છે, એ પદ્ધતિમાં આવેલા છે. પણ છતાં એ સત્સંગની નિરંતર ઈચ્છા રાખે છે, કેમ કે ઉપયોગ તો બહાર જાય છે, અંદર ઉપયોગ કેટલો રહે? બહુ અલ્પ સમય ઉપયોગ તો બહાર જવાનો, તો બહાર જાય તો શું કરવું? એને પણ સત્સંગની જ ઈચ્છા થાય, એને પણ સત્સંગની જ ઈચ્છા થાય. એ પણ સત્સંગની ઈચ્છા રાખે છે, કેમ કે જીવને જો અવ્યાવાસ સમાધિની ઈચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી. જો અવ્યાવાસ સ્થિતિની જીવને ઈચ્છા હોય એટલે કે મોક્ષ અભિલાષા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી. એટલે સત્સંગનો નિષેધ નથી કરવાયો. હા, સત્સંગ રૂટીન ન થઈ જવો જોઈએ એટલી વાત જરૂર છે. ચાલો રોજ આપણે એક કલાક બે કલાક સત્સંગ કરીએ છીએ ને, કરી લઈએ તો રૂટીન થાય તો એ બાહ્ય ક્રિયામાં જાય, એમ નહીં થવું જોઈએ. પણ સત્સંગની જરૂર ઘણી છે એ વાત ઉપર તો વજન હોવું જોઈએ. સત્સંગ જ્ઞાનીઓ સત્સંગને ઈચ્છે છે. અરે, જે મુનિઓ એકલ વિહારી નથી તે મુનિઓ પણ સત્સંગને ઈચ્છે છે, તો મુમુક્ષુને તો ઘણી જરૂર છે, એ વાત સમજાવવાની જરૂર નથી રહેતી.
હા,
તો નહીતર ના પાડી દે. આચાર્ય હોય એ મુનિરાજને પણ સત્સંગમાં રાખે કે તમારી યોગ્યતા જે એકાંત એકલા રહેવાની, બીજા પુણ્યના સંઘમાં રહેવાનું કે ત્યાં સુધી સત્સંગનો અભાવ એક ભયસ્થાન છે એમ લીધું છે. મુનિ દશા સુધી સત્સંગનો અભાવ હોય તો એવું એક મોટું ભયસ્થાન છે, અને અસત્સંગથી જીવ ઘેરાયેલો છે, અને આ કાળમાં તો વિશેષપણે અસત્સંગથી ઘેરાયેલો છે. માટે વિશેષ વિશેષપણે સત્સંગને આરાધવો. સંઘની અસર તરત જ પહોંચે છે. વ્યવસાયમાં હતા, નિવૃત્તિ આવી નતા શીખ્યા, નિર્જરા એવી કરી એક ભવતારી થી ગુરુદેવે મોર મારી હતો. એ પોતે તો પર્યાય હમું જોતા નહીં એમ કહેતો ચાલે, તો ગુરુદેવ એમને પર્યાય જોઈને આંખ બાંધો કે એક ભાવમાં છૂટકોટ કરી જશે. તે તે પણ જ્ઞાની પણ સત્સંગની નિરંતર ઈચ્છા રાખે છે, કેમ કે જીવને જો અવ્યાબાદ સમાધિની ઈચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી. આમ હોવાથી દિન દિન પ્રત્યે પ્રસંગે પ્રસંગે ઘણી વાર ક્ષણે ક્ષણે સત્સંગ આરાધવાની ઈચ્છા વર્ધમાન થયા કરે છે. આ પોતાની વાત કરી, અમને તો આમ થાય છે. એવો કેટલો પુરુષાર્થ છે, એક ભવતારીનો પુરુષાર્થ છે, પણ સત્સંગની ઈચ્છા છે. અને સત્સંગ ન મળે બીજે ક્યાંય અમને પ્રતિબંધ નથી, પણ સત્સંગ પ્રત્યેની અમારી ભક્તિ ઓછી થતી નથી, એ જ વિનંતી છે. આત્મ સ્વરૂપના પ્રણામ. એ રીતે જે કોઈ વિશેષ વાતની પ્રેરણા મળે છે એ સત્સંગ સંબંધીની પ્રેરણા મળે છે.